તારીખ 8-10-1991 શ્રી પરમાત્મા પ્રકાશ ઉપરના પ્રવચન ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 180 તારીખ 8-10-1991 શ્રી પરમાત્મા પ્રકાશ ઉપરના પ્રવચન ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 180
ऐसे निश्चय स्वरूप में सक्रियता या बंध मोक्ष कैसे हो कहते प्रश्न उठावे प्रश्न उठावे कि जे भगवान आत्मा त्रिकाली तत्व है युवा निश्चय स्वरूप में सक्रियता अथवा बंध मोक्ष केवी रीते हो હોય એ તો કહી દીધું, પણ હોય કેવી રીતે હોય તો એમ કે છે. જો સક્રિયતા હોય તો ત્રિકાળી ગુણ રહેતું નથી, કેવી રીતે હોય એનો હોય. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય નિષ્ક્રિય હે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય નિષ્ક્રિય હે. આ 320માં એ વાત લીધી છે. નિષ્ક્રિય અર્થાત પર પદાર્થ ક્રિયા કરે એસા નહીં, રાગ કરે એ ભી નિષ્ક્રિય નહીં, લેકિન મોક્ષ માર્ગ કે પર્યાય ભી જિસમે નહીં હૈ. હવે શું કહે છે કે નિષ્ક્રિય શબ્દમાં ત્રણ અપેક્ષા આવે છે. એક પરમ કરવા માટે આત્મા નિષ્ક્રિય છે, અને સ્વભાવ વડે રાગ કરવા માટે પણ આત્મા નિષ્ક્રિય છે એમ કહેવાય છે. આ બે વિવિક્ષા તો ચાલે છે, પણ અહીંયા ત્રીજી વિવિક્ષા છે કે મોક્ષ માર્ગની પર્યાય, શુદ્ધ પર્યાય, કોઈ પણ પર્યાય કરવા માટે ત્રિકાળી આત્મા છે એ નિષ્ક્રિય છે, નિષ્ક્રિય છે એમ કહેવું છે. અહીંયા એ વાત છે, નિષ્ક્રિયનો અર્થ એ બોલો નથી લેવો. પેલી બંને વિવિક્ષા પણ શાસ્ત્રમાં આવે છે, પણ અહીંયા એ વાત નથી એમ કે છે. એટલે જ્યાં જે વિવિક્ષા હોય એ સમજવી, કહેવા ધારેલી વાત હોય તે સમજવી. હા, નિષ્ક્રિય જે મોક્ષ માર્ગ ની પર્યાય છે એ તો સક્રિય છે. મોક્ષ માર્ગ માં પર્યાય જિસમે નહીં હૈ, વસ્તુ તત્વ નિષ્ક્રિય હો, વો મોક્ષ કી સક્રિય પર્યાય કો કૈસે કરે. વસ્તુ પોતે નિષ્ક્રિય અને મોક્ષ માર્ગ ને મોક્ષ ને પર્યાય સક્રિય, તો નિષ્ક્રિય થઈને સક્રિય ને કેવી રીતે કરે એમ કે છે. જે પોતે નિષ્ક્રિય છે એ સક્રિય ને કેવી રીતે કરે, બીજો પ્રશ્ન ઉઠાયો. આ પ્રશ્ન અર્થમાં કરવાનો અર્થ શું છે? જોર થી નિષેધ કરવો છે. આપણે એમ કહીએ ને તમારી વાત બરાબર નથી એમ કહેવાના બદલે શું કે શું વાત કરો છો એમ કે, કઈ વાત કરી તમે, એટલે બરાબર વાત ન કરી એને માટે શું પ્રશ્ન ઉઠાવે ને. જોરથી નિષેધ કરે છે એ વાતનો. એમ કે છે કે વસ્તુ નિષ્ક્રિય સક્રિય પરિણામને કરે કેવી રીતે, શું અને નિશ્ચય ત્રિકાળી તત્વ હોય એમાં બંધ મોક્ષ હોય કેવી રીતે એમ કે છે. હા, અને એમાં સક્રિયતા હોય કેવી રીતે એમ કે છે. કેવી રીતે હોય તો સમજાવો એમ કે છે, હોય શકે જ નહીં. હવે કેવી રીતે એમ કે છે, અપેક્ષા આવે તે સક્રિય. અહીંયા ત્રિકાળીમાં ઉત્પાદનની અપેક્ષા આવતી નથી એમ કહેવું છે, માટે નિષ્ક્રિય. એ સક્રિય, એમાં સક્રિય ઉત્પાદવી જ્યાં આવે ત્યાં સક્રિય પણ, અને જ્યાં ઉત્પાદવી નથી જે ત્રિકાળી તત્વ તે નિષ્ક્રિય એમ કહેવું. એ સક્રિય છે, મોક્ષ માર્ગની પર્યાય સક્રિય છે, મોક્ષ પણ સક્રિય છે, બંને સક્રિય છે.
Thank you.
કહે છે કે વસ્તુ તત્વ નિષ્ક્રિય વ મોક્ષ કી સક્રિય પર્યાય કો કૈસે કરે, શુદ્ધ નિશ્ચય નહીં છે ને બંધ હૈ મોક્ષ હૈ, શુદ્ધ નિશ્ચય નહીં છે તો બંધે નથી ને મોક્ષે નથી, વાસ્તવમાં અશુદ્ધ નિશ્ચય નહીં છે એ બંધ હૈ, વાસ્તવમાં જો તો અશુદ્ધ નિશ્ચય નહીં છે બંધ છે, ને મોક્ષ પણ અશુદ્ધ નિશ્ચય નહીં થી છે, શુદ્ધ નિશ્ચય જો કે વ્યવહાર કયો, મોક્ષ પર ભલે શુદ્ધ પર્યાય હોય તો પણ એ અશુદ્ધ નિશ્ચયમાં જાય છે, મોક્ષ તો શુદ્ધ પર્યાય છે, પૂર્ણ શુદ્ધ પર્યાય છે, એને અશુદ્ધ નિશ્ચયમાં શું કરવા લઈ ગયા કે બંધપૂર્વક મોક્ષ થાય છે, માટે એને બંધની અપેક્ષા લાગે છે, બંધ અશુદ્ધિ છે, બંધ અશુદ્ધ હોવાથી મોક્ષ પણ અશુદ્ધતામાં જાય છે, એમ લીધું છે, એટલે માટે અશુદ્ધ નિશ્ચયમાં લઈ ગયા બંધને પણ મોક્ષને પણ, કેમ કે બંધપૂર્વક મોક્ષ છે, શુદ્ધ નિશ્ચય નહીં છે ને બંધ હૈ ને મોક્ષ હૈ, વાસ્તવમાં અશુદ્ધ નિશ્ચય નહીં છે હી બંધ હૈ, ઓર અશુદ્ધ નિશ્ચય અર્થાત વ્યવહાર પર્યાય અર્થાત એક દેશ શુદ્ધ નહીં હૈ અર્થાત વ્યવહાર હૈ, એટલે બંધ કે નાશ કા યત્ન ભી અવશ્ય કરના ચાહીએ, અર્થાત ધ્રુવ કા પ્રયત્ન અંતરલક્ષ કરના ચાહીએ, શું કહે છે હવે કે જે અશુદ્ધ નિશ્ચય છે એ એક દેશ શુદ્ધ નહીં છે, પાછો જૈન દર્શન ની શૈલી છે, કોઈ પણ પર્યાય જે અશુદ્ધ નિશ્ચય છે એ એક દેશ શુદ્ધ નહીં છે, કેમ કે એની પર્યાય છે ને માટે, એમ લેવું છે ફરીથી, શુદ્ધ નિશ્ચય નથી તો બંધ મોક્ષ નથી, વાસ્તવમાં અશુદ્ધ નિશ્ચય નહીં છે એ બંધ હૈ, અશુદ્ધ નિશ્ચય અર્થાત વ્યવહાર પર્યાય અર્થાત એક દેશ શુદ્ધ નહીં, તો અશુદ્ધ નિશ્ચયમાં બંધ પણ આવી ગયો, રાગ પણ આવી ગયો, નહીતર શું અનર્થ થાય કે કોઈ જીવ એમ કે મારે રાગ ક્યાં છે, રાગ કરતો જાય ને એમ કે મારે રાગ નથી, શાસ્ત્રમાં જેવો લખ્યું છે હું કહું છું એ લખ્યું છે, એમ નથી, એક દેશ શુદ્ધ નહીં છે, અશુદ્ધ નિશ્ચયને એક દેશ શુદ્ધ નહીં કહેવામાં આવે છે, એને વ્યવહાર નહીં કહેવામાં આવે છે, એમ ત્રણ ત્રણ એક અર્થમાં ત્રણ નામ લીધા, અશુદ્ધ નિશ્ચય નહીં નો વિષય કહો રાગ, વ્યવહાર નહીં નો વિષય રાગ કયો બંધ કયો, અથવા એક દેશ શુદ્ધ નહીં એને કહો, એક એક દેશ શુદ્ધ નહીં નો વિષય કહો, એક દેશ શુદ્ધતા કેમ લીધી, એક સત્તામાં છે ને માટે, એક સત્તામાં છે માટે, અને જીવનું પરિણામ છે માટે, હા પર્યાય નો નિશ્ચય છે, પર્યાય નો નિશ્ચય માટે એમ દેશ શુદ્ધ નહીં કહેવાય, કેમ કે એ જીવની પર્યાયમાં ખરેખર રાગ છે, નહીતર કોઈ એમ થાપી દે છે કે રાગ તો પુગળ કરવાનો છે, જીવની પર્યાયમાં રાગ નથી થતો, જીવના ત્રિકાળી સ્વરૂપમાં તો રાગ નથી થતો પણ જીવની પર્યાયમાં રાગ નથી થતો, તો પછી જીવ સંસાર નથી રહેતો, પર્યાય સંસાર નથી તો સંસારમાં પર્યાયમાં મોક્ષ કરવાનો પ્રશ્ન નથી રહેતો, એમ નથી, એ એક દેશ શુદ્ધ નહીં છે, એ એક દેશ શુદ્ધ નહીં છે એને વ્યવહાર નહીં કહેવામાં આવે છે, એને અશુદ્ધ નહીં કહેવામાં આવે છે, એમ વાત છે, બહુ ચોખ્ખું કહ્યું છે, જીવની અવસ્થામાં રાગ થાય છે એ વાત નક્કી નિશ્ચય છે, તે અશુદ્ધ હોવાથી એને જાણનાર જ્ઞાનને અશુદ્ધ નહીં કહેવામાં આવે છે, શું જે સમ્યક જ્ઞાન પોતાના અવસ્થામાં રહેલા અશુદ્ધ અંશને જાણે તેને અશુદ્ધ નહીં કહેવામાં આવે છે, 47માં 46માં નહીં છે, પ્રવચન સારમાં જે 47 નહીં છે એમાં 46માં અશુદ્ધ નહીં છે, તો કે સમ્યક જ્ઞાનનો જે અંશ પોતાની સાધક દશામાં વર્તતા અશુદ્ધ અંશને જાણે તે જ્ઞાનને અશુદ્ધ નહીં કહેવામાં આવે છે, એટલું પ્રયોજન છે કે પોતાના અશુદ્ધ અંશને જાણવાનું જે જ્ઞાનના અંશનું પ્રયોજન તે જ્ઞાનના અંશને અશુદ્ધ નહીં કહેવામાં આવે છે, એ અશુદ્ધ નહીં કહો, એક દેશ એને શુદ્ધ નહીં કહો કે એને વ્યવહાર નહીં કયો, એ ત્રણે એક અર્થ છે, એમ કેવું છે, એક સમયસરમાં ત્રણ વાત આવશે, 67-68 ગાથામાં 50 ગાથાથી 49 ગાથાથી એ વાત ઉપાડશે કે રાગ છે એ પૂજગળના પરિણામ છે, જળના પરિણામ છે, પૂજગળના પરિણામ છે. અને 75-76-77-79 પાંચ ગાથામાં તો એમ કે છે કે એના આદિ અધી મધ્યંતમાં પૂજગળ વ્યાપેલું છે માટે પૂજગળના છે. શું કે છે? એના આદિ મધ્યંતમાં પૂજગળ વ્યાપેલું છે માટે પૂજગળના છે, જીવમાં વ્યાપતો નથી. તો કે એમાં ત્રિકળી જીવ વ્યાપતો નથી. શું હવે આગળ 203 કળશ 205 કળશ આસપાસની જે ગાથાઓ છે અને આ કળશમાં તો સ્પષ્ટ દીધું છે કે મુમુક્ષુ જીવે સમ્યક દર્શન થયા પહેલા કરતા ભાવે રાગ કરતો હોય એને રાગ હું કરું છું એમ માનવું, જો એ પોતે રાગ કરે છે અને રાગ હું કરતો નથી, જળ કરે છે એમ માનશે તો સાંખ્યનો મત થઈ જશે, તે અરિયંતના મતનો નથી. એમ કે છે શું? વ્યવહાર તે જ્યાં તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. કેમ કે એ સ્થૂળ વિષય છે, અવસ્થામાં રાગની અશુદ્ધતા થવી તે સ્થૂળ પર્યાય છે, સ્થૂળ વિષય છે. અને શુદ્ધ પર્યાય અને સ્વભાવ સૂક્ષ્મ વિષય છે. તો જેને શુદ્ધ નહીં એવા સૂક્ષ્મ જ્ઞાન પ્રગટ્યું છે એને સ્થૂળ ભૂલ ન થાય એમ કે છે, એને સ્થૂળ ભૂલ નહીં થાય.
બરોબર,
એને એવી સ્થૂળ ભૂલ નહીં થાય કે રાગને એવી રીતે કાઢી નાખશે. એને ધક્કો મારવો જોરથી એ જુદી વાત છે, પણ બેલેન્સ રહેવું જોઈએ. જેમ કે એક છોકરાને અકાર્ય કરતો બંધ કરવો હોય તો એમ કે તું આપણા કુળમાં આવા કામ થતા નથી, માટે તું આવું કામ કરતો અમારા કુળનો નહીં, તું નીકળી જા ઘરમાંથી, મારો દીકરો નહીં. તો શું કહી દે?
મારો દીકરો નહીં,
મારો દીકરો નહીં એમ કહેવાની જે ફરજ પડી એ શું બતાવે છે? તે એનો દીકરો છે એમ બતાવે છે. ઉપયોગ ભલે શુદ્ધ છે, પણ સંસાર અવસ્થામાં મિથ્યાત્વ અવસ્થામાં સર્વથા શુદ્ધિ નથી, ઉપયોગની સર્વથા શુદ્ધિ નથી. તો એમાં અશુદ્ધિ કઈ જાતની છે? એને ભ્રાંતિ થાય છે, એને શરીર જ્ઞાનમાં જ્ઞેય થતા પોતાનું ભાષે છે. કુટુંબ પરિવારને પોતાના જે કર્મજનિત સંયોગો છે એને એ જ્ઞાનમાં આવતા એને પોતાના ભાષે છે. ભ્રાંતિ મલિનતા એ વિકાર, એ જ્ઞાનનો વિકાર, એ જ્ઞાન વિકાર છે. અજ્ઞાન છે એ જ્ઞાન વિકાર છે, ભ્રાંતિ છે એ જ્ઞાન વિકાર છે. ચારિત્રમાં જે વિકાર થાય ત્યારે કશાયની મલિનતા થાય, એમાં કશાય ઉંજે, રાગાદી કશાય થાય ને એમાં મલિનતા થાય, એ પ્રકાર જુદો ને આ પ્રકાર જુદો, બે મલિનતા જ કહેવાય. બધા ઊંધા થવાના, ચારિત્ર સીધું હોય નહીં કોઈ દિવસ. જ્ઞાનમાં ભ્રાંતિ થાય એટલે ચારિત્રમાં પૂરેપૂરી મલિનતા આવવાની, શ્રદ્ધા પણ ઉલટી ચાલવાની. આ તો વિજ્ઞાન જ છે, સાયન્સ છે, બેસા બરાબર. બીજો શુદ્ધતા મલિનતા કહો, કોઈ શુદ્ધતા
કહેવાય.
શંકર દોષ કર્યો ને, જ્ઞેય જ્ઞાયક શંકર દોષ કર્યો. જ્ઞાન અને જ્ઞેય જુદા જુદા છે, તો જ્ઞાનમાં જ્ઞેય ભિન્ન ભાષવું જોઈએ, એના બદલે એને એક ભાષા છે, એને જ્ઞેય જ્ઞાયક શંકર દોષ નામનું અજ્ઞાન કહેવામાં આવે છે. સીધી વાત છે. સુખ છે. અશુદ્ધ નિશ્ચય અર્થાત વ્યવહાર પર્યાય અર્થાત એક દેશ શુદ્ધ નહીં હૈ અર્થાત વ્યવહાર હૈ ઇસલિયે બંધ કે નાશ કા યત્ન ભી અવશ્ય કરના ચાહીએ. માટે બંધનો નાશ કરીને મોક્ષ પ્રગટ કરવો જોઈએ એવો ઉપદેશ છે. એનું કારણ કે એક દેશ શુદ્ધ નહીં નો એ વિષય છે, સર્વથા અશુદ્ધ નહીં નો વિષય નથી. મોક્ષ, મોક્ષ માર્ગ અને બંધ ત્રણેય એક દેશ શુદ્ધ નહીં નો વિષય છે, સર્વથા અશુદ્ધ નહીં નો વિષય નથી. જીવની પર્યાય છે. જોર દેવા માટે ગમે એવી વાત કરે પણ બેલેન્સ આઉટ થઈને નહીં, કારણ જ્ઞાનમાં તો વસ્તુ સ્થિતિ બરાબર રહેવી જોઈએ. તૂટે જ નહીં. જો વસ્તુના વૈજ્ઞાનિક પરિસ્થિતિનું જ્ઞાન હોય તો આખી વસ્તુ દર્શન અને જ્ઞાનમાં છે, બંધારણ તૂટે જ નહીં એનું. ભલે જોર ગમે તૂટે તો પ્રયોજનવશ જોર દીધું છે અને પ્રયોજનની સિદ્ધિ છે એમ જોર દેવામાં, એનો દોષ નથી. પ્રયોજન સિદ્ધ થતું હોય તો એમ ભાવ આવે કે એમ વિકલ્પ થાય કે એવી વાણી થાય એનો દોષ નથી. શાહીક ભાવ પણ પરદ્રવ્યમ પરભાવમ હેયમ એ પણ શાસ્ત્ર વચન છે, પણ એ સમજીને છે વાત, સમજ્યા વગર એ વાત નથી. યહાં યો અભિપ્રાય હૈ કે સિદ્ધ સમાન અપના શુદ્ધાત્મા અર્થાત શુદ્ધ 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 દ્રવ વસ્તુ આત્મા વિતરાગ નિર્વિકલ્પ સમાધિ મે લીન પુરુષો કો ઉપાધિ હૈ. અભિપ્રાય અહીંયા શું કહેવાનો છે કે આવો જે ધ્રુવ આત્મા બતાવ્યો, શુદ્ધ આત્મા બતાવ્યો, સિદ્ધ સમાન આત્મા બતાવ્યો પોતાનો, એ શુદ્ધ 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 દ્રવ વસ્તુ છે એમ કહેવા પાછળ શું છે કે નિર્વિકલ્પ વિતરાગ સમાધિ દ્વારા એને તું ઉપાદેય કર, વિકલ્પથી ઉપાદેય કર એમને. આમ તને જે શુદ્ધ આત્મા બતાવીએ છીએ, આવું યોગેન્દ્રાચાર્ય છે ને આચાર્ય કહે છે કે અમે શુદ્ધાત્માને વાત કરી તને અહીંયા, એનો અર્થ શું, તમારો અભિપ્રાય શું છે કે તારી વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં આવો આત્મા ઉપાદેય થવો જોઈએ, આમ અમારે કહેવાનો અભિપ્રાય છે. એ તો ગુરુદેવે આત્મસિદ્ધિના પ્રવચનોમાં પણ એક જગ્યાએ બહુ સરસ વાત કરી છે કે તું નિશ્ચય આત્માની વાત કર, પણ નિશ્ચયની વાત કરતા તું ધ્યાન રાખજે તારો નિશ્ચયને આશ્રિત પુરુષાર્થ પૂર્વકની વાત કરજે. તું નિશ્ચયને અવલંબવાના પુરુષાર્થ સહિત તું નિશ્ચયની વાત કરજે, એનો અવલંબવાનો કાંઈ પણ તું ભાવ ન કર અંદર, અને એટલો નિશ્ચય નિશ્ચય કરીશ તને સ્વચ્છંદ થઈ જશે, નિશ્ચયાભાસ થઈ જશે. એ વાત લીધી છે અને એ છઠ્ઠી ગાથાનો ધ્વનિ છે કે જ્ઞાયક શુદ્ધ છે એમ કહ્યું, પ્રમત અપ્રમત નથી એટલે કોઈ પર્યાય રૂપે નથી, તો કે શુદ્ધપણે ઉપાસવામાં આવતા શુદ્ધ કહીએ છીએ એને. શું શુદ્ધ શુદ્ધ કહ્યું પણ શુદ્ધપણે ઉપાસવામાં આવતા શુદ્ધ કહીએ છીએ. તું ઉપાસના ન કરીને શુદ્ધ શુદ્ધ કરી એ વાત અમે માન્ય કરતા નથી. તારે તારો શુદ્ધ ખોટો છે, તારો શુદ્ધ સાચો નથી. જા એમ છે એ વાત અહીંયા કરી. અહીંયા એ અભિપ્રાય છે કે સિદ્ધ સમાન અપના શુદ્ધાત્મા અર્થાત શુદ્ધ 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 દ્રવ વસ્તુ આત્મા વિતરાગ નિર્વિકલ્પ સમાધિ મેં લીન પુરુષો કો ઉપાધિ હૈ. જે પુરુષો વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં લીન થયા એને આવો શુદ્ધાત્માને ઉપાસ્યો, એને ખરેખર ઉપાદેય કર્યો. બાકીનાને ઉપાદેય નથી, એને શુદ્ધ નથી, એને કાંઈ આત્માય નથી, કાંઈ નથી એનો. તો ભગવાન આત્મા ઉસ ઓર કી બિના રાગ કી શ્રદ્ધા, ભગવાન આત્મા એના પ્રત્યેની રાગ વગરની શ્રદ્ધા બધાય માં લીધું, એના પ્રત્યેનું રાગ વગરનું જ્ઞાન, એના પ્રત્યેની રાગ વગરની શાંતિ, એસી અરાગી વિતરાગી શ્રદ્ધા જ્ઞાન ઓર શાંતિ. કેવી? અરાગી વિતરાગી શ્રદ્ધા જ્ઞાન ઓર શાંતિ કે કાળ મેં યે આત્મા ઉપાધિ અર્થના દ્રષ્ટિમાં આતા હૈ, ત્યારે આ આત્મા દ્રષ્ટિમાં આવે છે, ત્યાં સુધી દ્રષ્ટિમાં આવતો નથી એમ લીધું છે. દ્રષ્ટિમાં આતા હૈ યે પર્યાય બિના રાગ કી હુઈ નિર્વિકલ્પ અભેદ પરિણતિ હુઈ ઇસ પર્યાય મેં શુદ્ધાત્મા પર લક્ષ્ય હૈ જે ઉપાદેય હૈ એમાં એને ધ્રુવ ઉપાદેય છે એમ કહેવામાં આવે છે. ધ્રુવ ઉપાદેય છો, ધ્રુવ 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 કહીને શું કહેવું છે કે ધ્રુવની ઉપાદેયતા કહેવી છે. ધ્રુવની ઉપાદેયતા એટલે શું કે અરાગી શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર પ્રત્યે તે ધ્રુવની ઉપાદેયતા છે. વિતરાગી શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર પ્રત્યે, સમ્યક શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર પ્રત્યે ત્યાં ધ્રુવની ઉપાદેયતા આવી. એને ધ્રુવ સાચો, એનું ધ્રુવ 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 બધું સાચું, એનું ધ્રુવ એમ ન થાય તો ધ્રુવ એનું સાચું. પ્રયોજન ઉપર આવે છે, ધ્રુવ નો મહિમા કરીને પ્રયોજન ઉપર આવી જાય છે. ભગવાન આત્મા વસ્તુ જો ધ્રુવ 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 ઉસ પર દ્રષ્ટિ દેને વાલી દશા, ઉસમે સ્થિર હોને વાલી દશા કો નિર્વિકલ્પ શાંતિ કહેતે હૈ. શું કહે છે? ભગવાન આત્મા વસ્તુ જો ધ્રુવ 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 ઉસ પર દ્રષ્ટિ દેને વાલી જે દશા, ઉસમે સ્થિર હોને વાલી દશા કો નિર્વિકલ્પ શાંતિ ને નિર્વિકલ્પ સમાધિ કહેવામાં આવે છે. ઉસમે વિદ્યમાન દ્રવ્ય ઉપાધેય હૈ, જે ત્રિકાળ વિદ્યમાન છે, જે ત્રણેય કાળે હયાતિ ધરાવે છે, એવું દ્રવ્ય એ કાળે ઉપાધેય થાય છે. અને અન્ય સબ એ પોતાનું પરમાત્મ તત્વ ઉપાધેય થાય છે ત્યાં, બાકી આખું જગત એમાં એ થઈ જાય છે. ક્ષાયિક સમ્યક થકી પર્યાય પ્રગટ હોને પર ભી દ્રવ કી ઉપાદેયતા કે કાલ મેં હે હૈ, એક ની બાત હૈ. ઠીક, શાયિક સંકેત ની પર્યાય પણ જ્યાં ઉપાદેય નથી રહેતી, પછી જ્યાં ત્રિકાળી ધ્રુવ ઉપાદેય થયો શાયિક સંકેત ની પર્યાય માં, શાયિક સંકેત ની પર્યાય પોતાને ત્રિકાળી ને ઉપાદેય કર્યો, પોતે ઉપાદેય નથી એમ કહે છે, હું ઉપાદેય નથી. પર્યાય છે આમ જો લઈએ તો, એ પરમાત્મા પરમેશ્વર પોતે જે દ્રવ્ય છે એની સેવા કરનારી સેવિકા છે. પર્યાય શું છે? પરમેશ્વરની પરમાત્માની સેવા કરનારી છે. તો એ એમ કહે છે કે મને તો, મારે તો આની સેવા હું કરું છું, કોઈ મારી સેવા કરે એ હું પસંદ નથી કરતી, હું પોતે સેવા કરનારી છું. મારું જે સેવ્ય છે, સેવવા યોગ્ય છે, એ પરમાત્મા પરમેશ્વર છે. બસ મારા સામે જોઈને તમે એ જુઓ કે હું કોની સેવા કરું છું, મારા સામે તમે નહીં જુઓ, હું કોની સેવા કરું છું એમ તમે મારા સામે જુઓ તો તમને પરમેશ્વર તત્વ દેખાશે, અને એક સમયે એની ક્ષાયિક પર્યાય પણ ઉપાદેય છે એમ દેખાશે નહીં એમ કહેવું. શાયિક સમ્યક થકી પર્યાય પ્રગટ હોને પર ભી દ્રવ્ય કી ઉપાદેયતા કે કાલ મેં હે હૈ, એક હી વાત હૈ. એક જ વાત છે જે શાયિક 50મી ગાથામાં કહી, એ એક જ વાત છે. શાયિક સમ્યકત્વ જો દ્રવ્ય કે લક્ષ્ય સે હોતા હૈ સો ભી હે હૈ. શાયિક સમ્યકત્વ પણ તો ક્ષાયિક ભાવ એ છે, એમાં ક્ષાયિક સંકેત આવી ગયો, ક્ષાયિક જ્ઞાને આવી ગયું, કેવળ જ્ઞાને આવી ગયું, પરમાનંદે એમાં આવી ગયો. ક્ષાયિક ચારિત્ર યથાખ્યાત ચારિત્ર પણ એમાં આવી ગયું. હા, ક્ષાયિક સંકેત આવી ગયું, બધા ક્ષાયિક ભાવે છે ને, અનંત ચતુષ્ટય જે પ્રગટે બધા ક્ષાયિક ભાવે પ્રગટે, કેવળ જ્ઞાનની પર્યાય જ્ઞાનનું ક્ષાયિક ભાવ છે, અને યથાખ્યાત ચારિત્ર ચારિત્રનો ક્ષાયિક ભાવ છે. શાયિક સમ્યકત્વ જો દ્રવ્ય કે લક્ષ્ય સે હોતા હૈ સો ભી હે હૈ, ક્યોંકિ દ્રવ્ય મેં જોર દેને કા હૈ. આ વાત આખા દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં બેને જે કર્યું છે કે તું જોર દ્રવ ઉપર દે, ભલે શુદ્ધ પર્યાય પ્રગટે, ભલે મોક્ષ પ્રગટે, પણ તું જોર દ્રવ ઉપર દે, જોર બીજે ક્યાંય દઈશ નહીં તું. બસ આ એક જ વાત છે. પુરુષાર્થ છે એનો વિષય શુદ્ધ પરમાત્મા દ્રવ્ય જ હોવો જોઈએ. પુરુષાર્થનો વિષય એક સમયની પર્યાય નહીં હોવી જોઈએ. બસ તારું જોર છે એ અંત તત્વ સ્વરૂપ ઉપર હશે તો પુરુષાર્થને લઈને બધી પર્યાયો અંતર્મુખ રહેશે. એક સમયની પર્યાય અંત તત્વ પાસે બહિર્તત્વ હોવાને લીધે જો તારું જોર પર્યાય ઉપર જશે તો તારો પુરુષાર્થ બહાર ગયો જશે, બહિર્મુખ થઈ જશે, પરિણામો તારા બહિર્મુખ થઈ જશે. આ વિજ્ઞાન છે. ધ્રુવ છૂટી જશે અને ધ્રુવ છૂટતા શુદ્ધ પર્યાય પણ છૂટી જશે. ધ્રુવ છૂટતા શુદ્ધ પર્યાય નહીં રહીએ તને. હા, પછી તકલીફ બીજી ઉભી થશે. એટલો અશુદ્ધિમાં આવી જઈશ, નિત્યાત્મા અજ્ઞાનમાં. ધ્રુવ છૂટતા તારી શુદ્ધતા ગઈ, નિત્યાત્મ અજ્ઞાન આવી ગયું અને અનંતાનું મંદિરને કશાય ચાલુ થઈ ગયું. એટલે ક્યોંકી દ્રવ્ય મેં જોર દેને કહા હૈ ઉસમેં સે નહી પર્યાય પ્રગટ હોતી હૈ. દ્રવ્ય માંથી પર્યાય આવવાની છે, ક્યાંય બહારથી આવવાની નથી એ અપેક્ષા. એમ ઉસમેં સે નહી પર્યાય પ્રગટ હોતી હૈ, શાયિક સંકિત કે લક્ષ્ય સે ચારિત્ર નહી હોતા. શાયિક સંકિત નું લક્ષ્ય કરે તો એનાથી ચારિત્ર થાય. દ્રવ્યના લક્ષ્ય ચારિત્ર થશે, પર્યાયના લક્ષ્ય ચારિત્ર. એક જ વાત છે, એક ધારી એક વાત. વિધિ ક્યાંય ફરે જ નહીં ને, તો માર્ગ ફરી જાય. એક હોય ત્રણ કાળમાં પરમાર્થ નો, ક્યાંય માર્ગ નો ફરે. નિશ્ચય મોક્ષ માર્ગ એ હૈ, મોક્ષ ભી એ હૈ, દ્રવ્ય ઉપાદેય. મોક્ષ માં આવી ગઈ કે નહીં બધી ક્ષાયિક પર્યાય? એ થકે ચારિત્ર આવ્યો કે નહીં મોક્ષ માં? મોક્ષ માર્ગ તો એ છે પણ મોક્ષ પણ એ છે, અને એક દ્રવ્ય એકાંતે ઉપાદેય છે. જો આ 50મી કથા આવી ગઈ, નિયમસાર ને 50મી કથા. આત્માની ભાવના છે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ કેવળ જ્ઞાન રહી, આ આત્મ ભાવના છે. એ તો પરમાત્મા પ્રકાશ હૈ. પરમાત્મા દ્રવ્ય વસ્તુ એક માત્ર આદરણીય, અન્ય કુછ આદરણીય નહીં હૈ. ચોખ્ખી વાત આ છે, એક પરમાત્મા આદરણીય છે, બીજું કોઈ આદરણીય નથી. બહુ ગુજું છે. વસ્તુ 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 શાશ્વત આનંદ ધામ રૂપ, આનંદ બેહદ આનંદ નું ધામ. એટલા માટે એ કહે છે, આ બધી આત્માની શક્તિઓને પ્રોપર્ટી કહે છે ને વિજ્ઞાનની ભાષામાં, એને પ્રોપર્ટી કહે છે. માણસને એમ કે તમારી ગામમાં પ્રોપર્ટી ઘણી હો, એને એને આધાર આધાર બિંદુ છે. પ્રોપર્ટી છે ને તે માણસને આધાર બિંદુ છે જીવને. ભાઈ અમારે તો ઘણી પ્રોપર્ટીઓ છે, લાખો લાખોના મોટા મોટા લાખ કરોડોના મકાનો છે, 50-50 લાખના મકાનો છે, પ્રોપર્ટી ઘણી. અહીંયા કહે છે કે તારી જે પ્રોપર્ટી છે જ્ઞાન દર્શન ચારિત્ર અનંત ગુણનું નિધાન, એમાં એક આનંદ નામની પ્રોપર્ટી છે. શું? અને એ આનંદની પ્રોપર્ટી છે એ એક એવી પ્રોપર્ટી છે કે જેમ મેગ્નેટ ખેંચે એવી રીતે તમામ પરિણામોને ખેંચે છે. જીવને જો સ્વરૂપાનંદની ઓળખાણ થાય તો સ્વરૂપ અનુભવમાં સ્વરૂપાનંદનો પ્રત્યક્ષ પરિચય થાય છે. કેમ કે પ્રગટ થાય છે ને એટલે અનુભવથી પરિચય થાય છે. તો ધર્માત્માઓને આનંદનો એટલો બધો આકર્ષણ છે. આનંદ ધામ કીધું ને અહીંયા, વસ્તુ 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 શાશ્વત આનંદ ધામ, એટલો બધો આનંદની પ્રોપર્ટી ભરેલી છે એની કિંમત થાય એવું નથી, 50 લાખ કરોડ અબજમાં કાંઈ. આ સૌથી મોટું એટ્રેક્શન નો વિષય આ છે, એને મેગ્નેટિક પ્રોપર્ટી કહે છે. અનંત વિકેટ ગુણ એની બધી પ્રોપર્ટી છે, એનો વૈભવ છે. એમ કોઈ ને કોઈ કે અમારી પાસે આટલા હીરા છે, આટલા મોતી છે, આટલા માણેક છે, આટલું સોનું છે, એમ બધી પ્રોપર્ટી, આટલા મકાનો છે. એમાં આત્મામાં અનંત જ્ઞાનની પ્રોપર્ટી છે, અનંત દર્શનની પ્રોપર્ટી છે, અનંત આનંદની પ્રોપર્ટી છે. પણ એ મેગ્નેટિક પ્રોપર્ટી છે, આનંદની છે ને એ મેગ્નેટિક છે. જીવને આનંદ મળે એટલે બસ પતી ગયું, બધી વાત આવી ગઈ. આનંદ 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 વિભોર થઈ જાય એવી આનંદની પ્રોપર્ટી, આનંદ સ્વરૂપ છે આત્મા. એ એ વાત એટલી બધી દ્રવ્ય ધ્વનિથી પ્રસિદ્ધ થઈ ગઈ છે કે અન્યમતી વાળાએ પણ એ વાત લીધી કે અમારે, અમે તો આત્માને સચ્ચિદાનંદ કહીએ છીએ. શું કે છે એ લોકો? સચ્ચિદાનંદ, સત ચિત અને આનંદ, એ દિવ્ય ધ્વનિમાં બહુ પ્રસિદ્ધ થઈને આવેલી ચીજ છે આત્મા માટે. સતમાં શાશ્વતપણું સત્તા, ચિતમાં જ્ઞાન. એની ઓળખાણ થાય તો એનું આકર્ષણ અજબ ગજબનું છે. ફરી ફરીને શું સમયસારમાં એ વાત લીધી કળશમાં અમૃતચંદ્રાચાર્ય કે હવે પછીની મારી અનંત કાળાવલી આ આત્મ તત્વના આનંદના ભોગવટામાં જાઓ, વહો, બીજે ક્યાંય નહીં વહો. મારી પર્યાયની જે કાળાવલી છે, પર્યાયની આવલી છે, એનો પ્રવાહ છે અનંત આનંદના ભોગવટામાં બસવો. મારે આનંદ સિવાય કાંઈ જોતું નથી. એમ બધા ગુણો છે પણ આનંદ એક ભોગવવાનો ગુણ છે. ભગવાનની જેની પ્રધાનતા છે એ આનંદમાં આવે છે. કેટલા રસથી ગુરુદેવ કહે છે કે વસ્તુ 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 શાશ્વત આનંદ ધામ રૂપ ધ્રુવદ્રેક. એ એક લક્ષ્ય કરીને યોગ્ય હે, આનંદ અનંત આનંદનો ધામ છે ધ્રુવ. પછી એક લક્ષ્યનો વિષય કરવા જેવો છે, એક જ જગ્યાએ જોર દેવા જેવું છે, એકનું જ લક્ષ્ય કરવા જેવું છે. ઓર સબ પ્રગટ હોય પર્યાય ભી લક્ષ્ય કરને યોગ્ય હોય, અને જેટલી કોઈ પર્યાયો પ્રગટ થાય છે એ લક્ષ્ય કરવા જેવી નથી. યો અપેક્ષા છે હે કેને મેં, એ અપેક્ષા એ લક્ષ્યને આશ્રય કરવા યોગ્ય નથી. તે અપેક્ષા એ તેનું હે પણ કહ્યું છે, સર્વથા એ પણ કહ્યું નથી. કેમ કે એનું લક્ષ્ય કરતા એ પર્યાય પ્રગટ છે, એ પર્યાય નો કઈ અભાવ નથી કરાવવો, પણ એનું લક્ષ્યને આશ્રય નથી કરાવવો. વેદન તો એનું જ થવાનું છે. મુનિ કો છઠવે ગુણ સ્થાન મેં તીન કષાય કા અભાવ રૂપ ચારિત્ર પ્રગટ હે. મુનિરાજ છે એને છઠ્ઠા ગુણ સ્થાનમાં ત્રણ કષાયનો અભાવ થઈને પ્રચુર સ્વસંવેદન અને અંતર્મૂર્તની અંદર દેહથી ચૈતન્ય ગોળો છૂટો પડી જાય છે અંદર, અને એકલો ઉપયોગ છે એ રમણતા કરવા લાગે છે અસંખ્ય પ્રદેશમાં. એવું પ્રગટ ચારિત્ર છે. ઉસકો ભી એ તીન કષાય કા અભાવરૂપ ચારિત્ર ઉપાદે કથનચિત ઉપાધિ એટલા માટે કીધું કે વેદે છે એને, પણ જો સર્વથા ઉપાધિ કરો તો પછી ચાર કષાયના અભાવરૂપ શાહી ચારિત્ર નહીં આવે. જો તીન કષાયના અભાવરૂપ ચારિત્રને સર્વથા ઉપાધિ લ્યો તો પછી ચોથા એ ત્રણ એનો અભાવ કરીને ચોથા આવવાનું રહેતું નથી શાહી ચારિત્રમાં. પણ કોઈ પર્યાય ઉપાધિ છે જ નહીં ખરેખર આશ્રય કરવા લાયક ને લક્ષ્ય કરવા લાયક નહીં હોવાથી મુનિરાજને પણ પોતાના ચારિત્ર ઉપાધિ નથી. આ તો પોતે યોગેન્દ્રાચાર્ય પોતે ત્રણ કષાયના અભાવમાં મુનિ દશામાં છે ને, એટલે ગુરુદેવ એ પણ વાત કરે છે કે એમને પણ એ પોતાનું ત્રણ કષાયના અભાવ ચારિત્ર ઉપાધિ નથી. क्योंकि द्रव अंतर में एकाकार पड़ा है, मतलब द्रव एटू बधु महान छे, एक समय ने पूर्ण शुद्ध पर्याय करता पण अनंत गुणे जेनी महानता छे, जे परमेश्वर पद प्रगट्यु, अरियंत पद प्रगट्यु, शीत पद प्रकटशे अवस्थामां ए महान अवस्था ज अवश्य छे, तो पण जे त्रिकाली ध्रुव द्रव छे ई तो एनाथी अनंत गुण महान छे, एवी तो अनंत पर्याय एना पेटमां पड़ी छे, અને તો પણ એમાં કઈ ફેરફાર, બધી બહાર નીકળશે તો પણ એમાં કઈ ફેરફાર નહીં થાય, એવું ને એવું રહી જશે એમ કહું છું. દ્રવ અંતર મેં એકાકાર પડા હૈ વહી પરમેશ્વર દ્રવ, ત્રિકાળી ધ્રુવ આદરણીય હૈ, અન્ય કુછ આદરણીય, આ સાર કાયદો છે એમાંથી, આ એક જ આદરણીય છે, એક જ લક્ષ કરવા યોગ્ય છે, એક જ શ્રદ્ધવા યોગ છે, અને એના એકના ઉપર જ જોર દેવા યોગ છે, બીજે ક્યાંય આડુંવળું જોર દેવા જેવો નથી, આડુંવળુંમાં એની જોડે રહેલી અવસ્થા ઉપર પણ નહીં, બીજે તો ક્યાં, એમ કે છે ભગવાન તું ક્યાં અપૂર્ણ હો, શું કે છે ગુરુદેવ ની શૈલી છે ને, ઉપદેશ દેતા દેતા કે છે તું ભગવાન ક્યાંય અપૂર્ણ છો, શું છે તું કેમ તને આમ રાખો થઈને ફરે છો, ભગવાન તું કે અપૂર્ણ હો, જિસસે તેરે કો પરકે સારે રહેના પડે, તું એવો અપૂર્ણ છું કે કોઈના આધારે તારે રહેવું પડે, સારો એટલે આધાર, કોઈના આધારે ને કોઈના અવલંબને રહેવું પડે એવો તું છો, એવો તું અધૂરો છો કે તને કોકનો આધાર તારે લેવો પડે, કોઈનો આધાર લેવો ન પડે એવો હું છું એમ લે કે ગજબ નો વિષય છે. અનંતે કાયરતા તૂટી જાય, જે જીવને પોતાના સ્વરૂપનું ધ્રુવપદનું અવલંબન હાથ આવે એનો આધાર મળે, એને શરીરની નાળ તૂટતી હોય તો કાંઈ એને એમ લાગે નહીં, એમાં શું કહે, કાંઈ નથી ને, કોઈ વાત નથી, કપડું બદલવું એમાં શું, પણ ફાટી ગયું બદલવું પડે એમાં શું, અને કોઈ વાર તો ન ફાટ્યું હોય તો તે બદલવું પડે, બરાબર ન હોય તો એમાં એમાં એથી વધારે છે શું, એવી વાત છે. તમે કહો તો ભલે આ તો કઈ દેખાતું નથી, તમે જે કહેતા હોય તે આ તો કઈ ખબર પડતી નથી, કઈ દેખાતું નથી કે શું, બીજાને તો વાત કરો ત્યાં ધ્રુજવા માંડે, ટાટે ધ્રુજવા માંડે, કાંઈ નહીં, અહીંયા જવું છે સ્વર્ગ, આમ સ્વર્ગ ઊંચે બતાવ, અહીંયા જવું છે કે ગમે તારે જઈએ, આજ જે કાલ જઈએ એમાં બીજો આપણને શું ફરક પડે છે, કાંઈ નહીં. શરીર તો એક આત્માને જોડે રહેલું ખોખું છે, પેટીમાં કોઈ ચીજ મૂકે છે કે નહીં, દાબલીમાં હીરો મૂકે, પેટીમાં કોઈ ચીજ મૂકે એમાં એક ખોખું છે, બાજુમાં રહેલું એક ખોખું છે, પાડોશી, એથી વધારે શું છે, કાંઈ નથી. ભગવાન તું કે અપૂર્ણ હો, કે જીસે તેરે પરકો સહારા રહેના પડે,
હા,
અને ગંજીનું પદ છે ને, પ્રભુ મેરે તું સબ બાતે પૂરા,
પરકી આશ કહા કરે
કરક, પરકી આશ કહા કરે પ્રીતમ, તું કિને બાતે અધૂરા, પ્રભુ મેરે તું સબ બાતે પૂરા, બહુ સરસ પદ છે, તમે મંદિરમાં છે, આપણે જરૂર પડે ને, સરસ છે, 209 પાને કે 158 પાને બે માંથી એક જગ્યા છે. બહુ મસ્ત પદ છે, બહુ મસ્તીથી આવડું પદ છે. પરનો સંગ છોડીને તારા નિજ રંગમાં લાગી જા, આનંદ વેલી અંકુરા, આનંદ ના અંકુરા, આનંદ ને વેલ અંકુરા ફૂટશે, વેલ ના અંકુરા ફૂટશે. વેલ શું કે છે, પાણી પાય ન પાય ચડવા જ માંડે, વધવા જ માંડે, બહુ પાણીની જરૂર ન પડે. પરસંગ ત્યાગ લાગ નિજ રંગે, આનંદ વેલી અંકુરા, નિજ અનુભવ રસ લાગે મીઠા. આ અનુભવનો રસ છે ને એવો મીઠો લાગે છે, જો ઘેવર મેં છુરા, છુરા એટલે આ નાખે છે ને ખાંડની ઓલી શું બનાવે છે, ચાસણી, ઘેવર ની અંદર ચાસણી નાખે, અમારે આને કે છે, આપણે ખાંડની ઓલી બનાવે છે ને પતાસા ભૂકો નીકળે એવી, બહુ ગળી ન હોય ખાંડ છે ને, વધારે ગળી લાગે મોઢું ભાંગી નાખે, આ એવું ન લાગે. અપને ખ્યાલ પલક મેં ખેલે, એક ક્ષણ ની અંદર ખેલ કરી નાખે છે, કરે શત્રુ કા ચૂરા, કરમ શત્રુ ના ભૂકા બોલાવી દે. જ્યાં અંદર થી આ પોતાનો નિજાનંદ નો આધાર લીધો, આનંદ ગંજન નથી, સહેજાનંદ અચલ સુખ પાવે. આનંદ ગંજન માં તત્વ બરાબર છે, અનુભવ થયો હશે કે કેમ આપણે ન કહી શકીએ, પણ વાત બુદ્ધિ યથાર્થ આવે છે, વાત બુદ્ધિ યથાર્થ આવે છે. ગુરુદેવ ને પૂછ્યું હતું, હાથ તો બધી આમાં યથાર્થ આવે છે, કેવી રીતે હશે, બહુ રૂચ્યું છે એમને, એમનો દિગંબર આચાર્યોના ગ્રંથોનો સ્વાધ્યાય કરેલો, એમણે સત્શાસ્ત્રો વાંચેલા એમને, અને બહુ રૂચેલું, એટલે પોતાની કૃતિમાં એ બધું એમણે ઉતાર્યું છે. હા, એટલે પછી એને સમાચાર મેળ ન ખાય, માર્ગાનુસારી જીવ જેને કહેવાય છે, માર્ગાનુસારી જીવ હતા એમને તો જોકે ઘણો પ્રકાશ છે, પણ આ નરસિંહ મહેતા ને કબીર ને અખા ભગત જેવા માર્ગાનુસારી છે, અન્યમત વાળા, તો પછી આ તો સ્વતંબર માં હોય એમાં ક્યાં વાંધો જ આવે, માર્ગાનુસાર એમને તો ઘણી મસ્તી છે, આનંદગંજી ને તો ઘણી મસ્તી છે. અને કેટલીક અનુભવની વાતો પણ કરી છે, કેટલીક કેટલીક અનુભવની વાતો પણ કરી છે. સમ્યક દર્શન તો ક્યારે કઈ જીવને સાનુભવ થાય કઈ કહેવાય નહીં, ગુરુદેવ મુપતિ માતાને થઈ ગયું કે નહીં, જેદી સમ્યક દર્શન થયું તેદી તો થનક પછી એના સાધુ તરીકે હતા, તો થઈ જાય કે ન થઈ જાય, કે થઈ જાય, મને પણ ન પ્રગટે, દર્શન તો થઈ જાય, સાચી ચીજ હાથમાં આવે, સાચું તત્વ હાથમાં આવે, વાર ન લાગે. એટલે એ જીવને સમ્યક દર્શન હતું કે નહીં એ પ્રશ્ન ઉઠાવવા જેવો નહીં, એ સમ્યક દર્શન કાં તો સમ્યક દર્શન છે ને નહીતર થઈ જશે, સમ્યક દર્શન નહીં સમ્યક છે, તો એ જ્ઞાય સમ્યક દ્રષ્ટિ છે એમ લેવું
બરોબર.
દુર્ચંદજી નું એવું છે, આનંદ ગંજી ને દુર્ચંદજી બંને ના પદ. ભગવાન આત્મા સ્વચ્છ શાશ્વત ધ્રુવ હૈ, ઉસકે લક્ષ્ય મેં પ્રગટ હુઈ પર્યાય સો વ્યવહાર ભી હે હૈ, એક ચિદાનંદ ધ્રુવ શાશ્વત પ્રભુ, સો નિજ મંદિર મેં આદર ને લાયક હૈ દેહ મંદિર માં નિજ મંદિર માં એ
આદર
લાયક છે એક ચિદાનંદ ધ્રુવ શાશ્વત પ્રભુ જેમાં સ્થાપના કરીએ છીએ મંદિર માં આદર કરીએ છીએ નિજ મંદિર માં આદર કરને લાયક હૈ ભગવાન આત્મા દ્રવ્યાર્થિક નહીં કા વિષય અર્થાત દ્રવ્ય વસ્તુ મહાપરમેશ્વર ચૈતન્ય મહાપ્રભુ જો કેવો મહિમા આવે છે ગુરુદેવને દ્રવ્યની વાત આવે ને તો અંદરથી રસ આવે છે એક એક શબ્દમાં રસ ગુણો છે અમે બધી ચર્ચા કરતા ગુરુદેવના પ્રવચનો સાંભળે ત્યારે ગુરુદેવના પ્રવચનો સાંભળ્યા તમે નવો ન્યાય શું આવ્યો તમે શું સાંભળ્યું કોઈ એમ પૂછે તમે શું સાંભળ્યું આજે ગુરુદેવના પ્રવચનમાં તમે શું સાંભળ્યું કઈ નવો ન્યાય આવ્યો કે નહીં હવે ભાઈ નવા ન્યાયનું કામ નથી એકલો આત્મા સાંભળ્યો શું સાંભળ્યું
એકલો આત્મા
અમે તો એકલો આત્મા સાંભળ્યો આત્મા 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 ચૈતન્ય મહાપ્રભુ સિવાય બીજું કઈ સાંભળવા ત્યાં મળતું નથી એકલો આત્મા જ સાંભળવા મળે છે એક લવિની જેમ એક જ જગ્યાએ એક આટલી એકલી આંખ દેખાય છે બીજું કઈ દેખાતું નથી શું કહે છે ભગવાન આત્મા દ્રવ્યાર્થિક નહીં કા વિષય અર્થાત દ્રવ્ય વસ્તુ મહાપરમેશ્વર ચૈતન્ય મહાપ્રભુ એ ધ્રુવ મેં લક્ષ્ય કર અર્થાત ઉસકો ઉપાદેય કર ઉસકા આશ્રય કરના એ મોક્ષ માર્ગ હૈ મોક્ષ ભી ઉસસે હોતા હૈ એ જ મોક્ષ નો માર્ગ છે ને મોક્ષ પણ એમ જ થશે ઇસલીએ યહી એક આદરણીય એટલા માટે આ એક જ આદરણીય છે બીજું કઈ આદરણીય નથી એ પરમાત્મા પ્રકાશના પ્રવચન પરમાત્માને જ પ્રકાશો છે એકલો પરમાત્માને પ્રકાશો છે પરમાત્મા પરમાત્માને ધૂન લગાવી છે ધ્રુવની ધ્યાનની ધૂન લગાવી છે એવા બધા પ્રવચનો આવ્યા છે પછીનો જે આર્ટિકલ છે એ દ્રષ્ટિનો વિષય કરીને લીધો છે ગુજરાતી આત્મધર્મ 10મો 11મો અંક ભેગો નીકળેલો એટલે આત્મધર્મ જયારે બહાર પડેલું ત્યારે પહેલો અંક એમાં પહેલા વર્ષનો આ 10મો 11મો અંક છે એટલે આત્મધર્મની પ્રારંભમાં આત્મધર્મના પ્રકાશનના પ્રારંભમાં દ્રષ્ટિનો વિષય ગુરુદેવે ખોલેલો છે એમ કહેવાય છે જે સાલમાં આત્મધર્મ સાલમાં આત્મધર્મ શરૂ થયું છે જો આ એક વર્ષની અંદર દ્રષ્ટિનો વિષય આત્મધર્મમાં લીધો છે સંપાદકે એટલે એ વાત પ્રારંભમાં ખોલેલી છે એનો આ પુરાવો છે લોકોને બેસે ન બેસે એવું હતું ને જરા એટલે આ નાખ્યું છે શું આજ ચાલે